પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 330 અને 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 55.
સદેવપણું હોવા હોવા છતાં એમને દેહનો પ્રતિબંધ જાણે જોવામાં આવતો નથી. શરીરનું બંધન નથી તો પછી બીજા દ્રવ ક્ષેત્રકાળ ભાવનું જાણે બંધન છે એ વાત જ રહેતી. અથવા મોક્ષથી મોક્ષ દિશાથી એટલા નજીક છે અને મોક્ષ દશાનો એટલો સાધકતમ પુરુષાર્થ છે, ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે કે હમણાં જ મોક્ષ દશા તા માટે પામશે. એ ક્યારે મોક્ષ દશાને પામશે એ હું કઈ એમને માટે હવે શંકા કરવા જેવું કે કોઈ પણ ક્ષણે મોક્ષ દશાને પામી જશે એવું જોઈને એમને મોક્ષ તત્વ કહેવામાં આવે છે. અને એ સામાન્ય રીતે સફળતાને બતાવવા માટે એવો વ્યવહાર કરવામાં આવે છે. અથવા કોઈ પણ જીવની પ્રયત્નની સફળતા દેખાડવા માટે એ પ્રયત્ન કયા પ્રકારે છે તેથી આ સફળતા પ્રાપ્ત થશે એમ દેખાડવાની એક વિધિ છે, એક પ્રકાર છે. એવો પ્રકાર સમ્યક દ્રષ્ટિ જીવને પણ સમ્યક દર્શન થયા પહેલા સમ્યક સન્મુખમાં એવો પ્રકાર કહેવામાં આવે છે. એવો પ્રકાર કહેવામાં વૃષ્ટિ 143-144 ગાથાને પ્રવચનો ચાલતા કદાચ 17મી વખતમાં છે. છેલ્લા 19મી વખત થયા ને હવે આ કદાચ 17મી વખતમાં છે. એ જોઈએ સમ્યક સન્મુખનું એવું વર્ણન ગુરુદેવના વ્યાખ્યાનમાં આવતું છે કે એક અપેક્ષાએ તો એને જ્ઞાની જ કહીએ એમ કહેતા એ બોલ્યા આપણે સાંભળ્યું છે પ્રત્યક્ષ સાંભળ્યું કેવી છે એની વેદજ્ઞાનની દેખા વેદજ્ઞાની જેવી છે ને વેદજ્ઞાન કરવા લાગ્યો છે. કેવું ઉત્કૃષ્ટ વેદજ્ઞાન કરે છે કે એક અપેક્ષાએ જાણે એને વેદજ્ઞાન વર્તે છે અથવા એનું જ્ઞાન સ્વસન્મુખ થવામાં એવું ઉદ્યમવંત છે, એવું પ્રયત્નપરાયણ છે કે જાણે કે એની દશામાં અને જ્ઞાનીની દશામાં ફેર દેખાતો જ્ઞાની થઈ ગયો જાણે એવું વર્ણન આવે. એટલે શું કે જે પૂર્વ દશા છે એ ઉત્તર દશાની સાધક છે, સાધકતમ ઉત્કૃષ્ટ સાધક છે. એ જોઈને એ દશાને આબેહૂબ બતાવવા માટે એમ કહેવામાં આવે છે. વિકરાળતા થવાથી તેમને જ્ઞાનની અગાધ અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે. એ વિકરાગતા થવાથી એટલે વિકરાગતા પૂર્ણ થઈ જતા જ્ઞાનની પરિપૂર્ણ જ્ઞાનની અચિંત્ય અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે. પૂરેપૂરું જ્ઞાન પણ વિકાસ પામી જાય છે. શ્રીમદજી લખે છે કે જ્યાં સંપૂર્ણ વિકરાગતા હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સંભવે છે અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સંપૂર્ણ વિકરાગતા હોય જ ન હોય એવું બને. એટલે એમ કે કોઈ પણ રાગ સહિત વર્તતા જીવને પરિપૂર્ણ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની દશા હોય એવું બને. એટલા માટે એ વાતમાં બીજી વાત આવે છે કે જગતમાં એવા અભિપ્રાય ધરાવનારા જીવો પણ છે કે જે પોતાના ઈષ્ટદેવનો ત્રિકાળ વેતા ત્યાં સર્વ સજ્જનો પણ ત્રિકાળના જાણનાર કહે છે ભગવાનથી શું અજાણ્યું હોય છતાંય અમને રાગી થાપે છે. ભક્તનો રાગ આવે, ભક્તને પ્રત્યે જે દુશ્મનાવટ રાખતા હોય તેમના પ્રત્યે દ્વેષ પણ આવે, અથવા અનેક પ્રકારે જગતના કાર્યોના સંચાલન કરવાનો પણ રાગ એમને ભાવે. એમને ભાવ કહો કે રાગ કહો, એવું આ બધ રાગ છે. એવું જે રાગી પણ સ્થાપે, ઈચ્છા સહિત પણ સ્થાપે અને સાથે સર્વજ્ઞ પણ સ્થાપે, એ આ અભિપ્રાયનો એમાં આપોઆપ નિષેધ આવે છે. ત્યાં સંપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન હોય, ને સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં રાગ હોય શકે. વિતરાગતા થવાથી, એ મુનિ દશામાં વિતરાગતા પૂર્ણ થવાથી તેમને જ્ઞાનની અગાધ અદભુત શક્તિ પ્રગટ થાય છે. અહીંયા ચારિત્ર ગુણનું પરિણમન નિમિત્ત છે અને જ્ઞાનનું પરિણામ નૈમિત્તિક છે. આપસમાં નિમિત્ત નૈમિત્તિક નૈમિત્તિક સંબંધ જો ગુણોની દશામાં જોવામાં વિચારવામાં આવે તો પરસ્પર ગુણોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. પ્રથમ જ્ઞાનની દશા સ્વરૂપનું ઓળખાણ થયું તો એ શ્રદ્ધાન થવામાં નિમિત્ત છે, એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થયું એમ કહે છે. એ શ્રદ્ધાન નો વારંવાર ફૂટ લાગતા એ શ્રદ્ધાન ગુણ જાણે અનંત ગુણને નિમિત્ત થયો, અનંત ગુણ સિદ્ધ થવા લાગ્યા. અહીંયા કહે છે કે વિતરાગતા એટલે સ્વરૂપ આચરણ, સ્વરૂપ સ્થિરતા જેમ જેમ વધવા લાગી જ્ઞાનનો વિકાસ થવા લાગે છે. સ્થાનમાં પણ એમ જ છે, ઉઘાડ ભલે ઓછો હોય પણ જેમ જેમ આત્મસ્થિરતા વધે છે તેમ જ્ઞાન શક્તિ વધે છે. જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ તે જ્ઞાન શક્તિ છે. નિજ સ્વરૂપનું ગ્રહણ થાય એ જ્ઞાનની સ્વાભાવિક શક્તિ છે. ચોથા ગુણસ્થાનુવર્તી સાધકજી બાર અંગનો ઉઘાડવાળો હોય, મારે બાર અંગનો ઉઘાડવાળો હોય તમને દ્રષ્ટિ છે, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી જી મુનિ નવ તત્વના નામ પણ યાદ ન રહે એટલો ઓછા ઉઘાડવાળો હોય તો પણ જ્ઞાન શક્તિ મુનિરાજની વધારે છે. નિજ સ્વરૂપને તેમનો ઉપયોગ જેટલો સ્વરૂપમાં ઊંડે જઈને પરિસ્પષ્ટપણે જે ગ્રહણ કરે છે એટલું ગ્રહણ ચોથા ગુણસ્થાને બાર અંગવાળો સાધક કરી શકતો એટલું તો નહીં, પણ મુનિ આહાર કરતા હોય અને ચોથા ગુણસ્થાન વાળો જે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં હોય તો પણ મુનિ નિર્જરા વિશેષ છે. ગુણ શ્રેણી નિર્જરા છે, મુનિને આહાર કરવાના કાળમાં ચોથા ગુણસ્થાન વર્તી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની નિર્જરાના કાળ કર નિર્જરા કરતા પણ અહીંયા આહારના કાળમાં ગુણ શ્રેણી ગુણ શ્રેણી એટલે શું? મલ્ટિપ્લિકેશન થાય છે ને, 16 × 16, 1000 × 1000, જેટલી આયા થાય છે ચોથી એટલી એટલી ગુણી નાખવા ગુણ શ્રેણી નિર્જરા કહેવામાં આવે છે. એને આપણે કેર કરીએ છીએ, અજ્ઞાનતાનું કારણ. જ્ઞાનનો અંતર્મૂર્તનો સ્થૂળ ઉપયોગ થી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. જ્ઞાનનો અંતર્મૂર્તનો સ્થૂળ ઉપયોગ થી સાધક દિશામાં કોઈ પણ સદ્મ સમૂહને અથવા સાધકને કોઈ પણ સદ્મ જ્ઞાનનો જે ઉપયોગ છે અંતર્મૂર્તનો છે, બધાને અંતર્મૂર્તનો છે. એટલે એક જ્ઞેયને ગ્રહણ કરતા એને અંતર્મૂર્ત લાગે છે, એવો સ્થૂળ ઉપયોગ છે. એક સમયની અવસ્થાને એ પકડી શકતો નથી, એવો સ્થૂળ ઉપયોગ છે. તે ઉપયોગ છૂટીને સ્વરૂપમાં એકાગ્ર થતા એક સમયનો સુખ સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. એક સમયમાં બધું જાણી લે એવો સૂક્ષ્મ ઉપયોગ એમનો થઈ જાય છે. તો એક જ સમયમાં સર્વને જાણે, સમયની પર્યાયને પણ જાણે અને સર્વને જાણે એવો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. એ જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધે પહોંચી વળે છે, લોકાલોકને જાણી લે છે, ભૂત વર્તમાન ભાવિ સર્વ પર્યાયોને ક્રમ પર્યાયના એક સમયમાં વર્તમાન વર્ત જાણે. જ્ઞાનના વિકાસથી આત્માનો બાહ્ય વૈભવ દેખાડી શકાય છે, એટલો વૈભવ થોડો બહાર આવે છે. એવા એવા તો અનંત ગુણ અચિંત્યપણે કર્મને છે. જ્યાં પૂર્ણ વિકરાગતા થાય છે ત્યાં જ્ઞાન જેવા તો અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે, પણ બીજા ગુણોથી એનો વૈભવ દેખાડી શકાતો નથી. એ જ્ઞાન ગુણ એવો છે કે એના દ્વારા આ ચમત્કાર કેવડો મોટો છે એ દર્શાવી શકાય છે. એ તો એક જ ગુણનું કાર્ય છે. એવા એક ગુણ નથી, લાખ નથી, કરોડ નથી, અબજ નથી, અનંત છે એવા ગુણ. કે આવા મહાન આત્માને કે હીણો ને દીન બાયનો, આવા માન આત્માને તે થોડા ભૂતગુણોનો સામે તે એને રીતો માણસ નથી કરે. આ હું તમે ખીખરાઈ ગયા, તમે તો સોનું કે જવેરાત આપીને ધૂળ ખરીદી એના જેવું છે. આવો જે માન આત્મા છે એને કોઈ બાહ્ય પદાર્થ માટે ક્યાંય રોકવા જેવો નથી. જ્ઞાનનો અંતર્મૂર્તનો સ્થૂળ ઉપયોગ થી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. એવો જે સૂક્ષ્મ ઉપયોગ છે તે પોતાના ક્ષેત્રમાં રહીને, એટલે અસંખ્ય ક્ષેત્રમાં રહીને જે ક્ષેત્ર હોય છે પોતાના ક્ષેત્રમાં રહીને સર્વત્ર બધું, એટલે સર્વત્ર પહોંચી વળે છે. ક્યાંય જ્ઞાન કોઈને ન જાણે એવું બનતું નથી, રહે છે પોતાના ક્ષેત્રમાં. વળી અંતર્મુખપણે એની સ્થિતિ છે, પરિપૂર્ણ નિરવશે અંતર્મુખ એની સ્થિતિ છે જ્ઞાન. તો પણ એનો ચમત્કાર એવો છે કે એ જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે. લોકાલોક પ્રતિબિંબિત થાય છે એને બીજી ભાષામાં એમ કહે છે કે જાણે ઉપયોગ બધે પહોંચી વળે, ઉપયોગ જતો હોય નહીં ત્યાં, એવી ભાષા કરવામાં આવે છે. વસ્તુતા એમ છે બધે પહોંચી વળે છે, અર્થાત લોકાલોકને જાણી લે છે, એટલે કે લોકાલોક એમાં જણાઈ આવે છે. જાણવાનો ત્યાં પરસન્મુખતાનો ઉત્સુક ભાવ હોય છે એમ છે નહીં? પરસન્મુખમાં ઉત્સુક થઈને લોકાલોકને જાણે છે એ પ્રકાર હતો. લોકાલોકને જાણી લે છે ભૂત વર્તમાન ભાવિ સર્વ પર્યાયોને ક્રમ પડ્યા વિના એક સમયમાં વર્તમાન વત જાણે છે. અનંત ભૂતકાળની અવસ્થાઓને, અનંત ભાવિની અવસ્થાઓને, અને તે પણ એક દ્રવ્યની નહીં પણ જગતના સર્વ દ્રવ્યની, સર્વ વર્તમાન અનંત અવસ્થાઓને, એમ ત્રણેય કાળની સર્વ દ્રવ્યની, અનંત દ્રવ્યની, અનંત અવસ્થાઓને વાળા ફરતી નહીં પણ, ક્રમે નહીં પણ, અક્રમે, ક્રમ પડ્યા વિના એક સાથે વર્તમાન વત એટલે જાણે વર્તમાનમાં પ્રગટ થઈ ગઈ હોય અને જણાય તે જાણે પ્રગટ થઈ નથી પણ પ્રગટ હોય તો જેવી જણાય તેવી જ જાણે છે. પ્રગટ થઈ ગયેલી અને પ્રગટ થવાની છે તે બધી એવું કેવળ જ્ઞાનનું જાણવાનું સામર્થ્ય છે. જગતના કહેવાતા સર્વ અનિષ્ટોનું જ્ઞાન થાય છે. ભૂતકાળમાં જેટલા અનિષ્ટ બનાવો થયા, ભવિષ્યમાં જેટલા થશે અને વર્તમાનમાં જેટલા થઈ રહ્યા છે એવી જ રીતે જેટલા સારા ઈષ્ટ બનાવો છે એ સર્વ ત્રણેય કાળના બનાવોનું જ્ઞાન પણ વર્તમાનમાં થાય છે. છતાં ન તો ક્યાંય રાગ થાય છે, ન તો ક્યાંય દ્વેષ થાય છે, એમ પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાનનો માત્ર જાણવાનો સ્વભાવ છે. ઈષ્ટ અનિષ્ટપણે ગણવાનો અને એ ઈષ્ટ અનિષ્ટપણે ગણીને રાગરૂ રાગપણે પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. જો હોય તો સર્વથી વધારે રાગ દ્વેષ સર્વજ્ઞને થવા જોઈએ. પણ એવું બનતું નથી, ત્યાં પૂર્ણ વિતરાગ કાર્ય. કોઈ અંશે અનંતમાં ભાગના અંશે પણ ત્યાં રાગની ઉત્પત્તિ થતી જણાય બધું થતા કાંઈ ઠીક અઠીકપણાની લાગણી થવાનો ત્યાં પ્રસંગ છે. ત્રણેય કાળના તીર્થંકરો ના કલ્યાણકો જણાય, શું ન જણાય, કોઈ જણાવું બાકી રહેતું. છતાં એ સ્વરૂપસ્થપણે સ્વરૂપમાં અડોલ ઉપયોગે રહે છે, જરાય ઉપયોગ ડોલાયમાન થતો. સ્વ પદાર્થ તેમજ અનંત પર પદાર્થોને ત્રણેય કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગ પ્રતિષ્ઠેદોને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. એમની અવસ્થા જાણે નહીં, તેની સર્વ તારતમ્યતાને જાણે છે. એક સમયની કોઈ પણ પદાર્થની અવસ્થામાં સદગુણ હાનિ વૃદ્ધિ છે, છ પ્રકારે હાનિ અને છ પ્રકારે વૃદ્ધિ. એવા 12 ભેદ છે એક સમયની અવસ્થામાં. એમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠેદો છે જેનો બીજો અંશ ન થાય તારતમ્ય ભેદે. એવા અંશથી માપતા એક સમયની અવસ્થામાં અનંત અંશો હોય છે. તે સર્વ અવિભાગ પ્રતિષ્ઠેદો સહિત સર્વ પર્યાયોને જાણ થાય છે. દાખલો અનેક વાર આપ્યો છે, પ્રવચનોમાં પણ એક દાખલો આત્મકર્મ વગેરેમાં આવી ગયો. બટેટાની રાય જેટલી અથવા સોયના પોઈન્ટ જેટલી ખણીમાં અસંખ્ય નિરોધના શરીર હોય છે. કેટલા અબજો નહીં, અબજોથી પાર ગયા, સંખ્યાથી પાર ગયા, અસંખ્ય નિરોધના શરીર. અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ. કેટલા અનંતા? કે વર્તમાન જે સિદ્ધ અનંત સિદ્ધ છે તેનાથી અનંત ગુણા છે. દરેક વર્તમાને તેનાથી અનંત ગુણ, અનંતથી અનંત ગુણ એટલા નિગોદના જીવ. કોમન બોડીમાં સામાન્ય શરીર છે ત્યાં એક એક શરીરમાં. હા, એટલે અસંખ્યમાં અનંત આનંદ છે. એ બટેટાની કણીમાં અસંખ્યમાં અનંત આનંદ છે. આ કેમ કંદમૂળ ખાવાનું મુશ્કેલ છે. એ એક એક જીવને અનંત અનંત ગુણ છે. એ પ્રત્યેક જીવને અનંત ગુણો છે. એ અનંત ગુણોની અનંત અવસ્થાઓ છે. અને એક ગુણની અવસ્થામાં અનંત વિષય કેવળ જ્ઞાન વિના આ રીતે પ્રસિદ્ધ થઈ શકે જ્ઞાનની સામર્થ્ય એને તો માઇક્રોસ્કોપમાં બહુ બહુ જોયું. એમાં એ સિવાય બીજું કાંઈ એમાં છે? વિષ્ણુ કોઈ ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય છે તે બધું ખૂબ છે. ગમે તેટલું ગુણો દેખાય તો પણ તે બધું સ્થૂળ વિષયમાં જાય છે. અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ ને આયા સૂક્ષ્મ ગણવામાં આવ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયમાં ત્યાં જ્ઞાન ગોચર કરે છે. સર્વ પદાર્થની ત્રણેય કાળની સર્વ પર્યાયોગ જે અનંત છે, તે પર્યાયોમાં રહેલા જે અનંત અનંત અવિભાગ પ્રતિષ્ઠેદો છે, તે સર્વને કેવળ જ્ઞાન એક સમયમાં પ્રત્યક્ષ જાણે. જ્યારે કેવળ જ્ઞાનનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું ત્યારે શાસ્ત્રો વાંચી વાંચીને વધારે જાણવાની મારી વૃત્તિ સમાપ્ત થઈ ગઈ. કેમ કે એવી પ્રતીતિ વર્તતી હતી કે આ જીવને પોતાને કેવળ જ્ઞાન તો થવાનું જ છે. જો અલ્પકાળમાં મને કેવળ જ્ઞાન થવાનું છે તો શાસ્ત્રમાંથી વાંચી વાંચીને કેટલું મારે એવો બોજો ઉપાડવો, ધારણા કરવાનો, ખ્યાલ કરવાનો, યાદ કરવાનો, વિચાર કરવાનો, એ બોજોને પરિશ્રમ કરવાની મારે જરૂર નથી. એટલે શાસ્ત્ર વાંચવાની વૃત્તિ ઢીલી થઈ ગઈ. સ્વરૂપના પુરુષાર્થની વૃત્તિ ઉગ્ર થઈ અને શાસ્ત્ર વાંચવાની વૃત્તિ ઢીલી થઈ તો વેપાર ધંધો કરવાની વૃત્તિ કેટલી ઢીલી થઈ છે એ ક્રિયાથી મૂકવા જેવી. જો શાસ્ત્ર વાંચવાની વૃત્તિ પણ મંદ થઈ ગઈ તો પછી બહારના કાર્યો કરવાની વૃત્તિ કેટલી મંદ થઈ છે એકદમ મુશ્કેલતા આવી ગઈ. એટલી નિષ્ક્રિયતા આવે કે ઘરવાળાને એટલે સાથે રહેનારને ફાવે નહીં, ફાવે નહીં અને કંટાળો આવે. કેમ કે રાગી તો રાગની છે. એમ કહ્યું કે મને પાંગળો સમજી ગયો ને હાથ પગ ભાંગી ગયા હોય અને બે ટાઈમ ખવડાવવું પડતું હોય એવું સમજીને દો ટાઈમ બીજે ખાણા ખાણા દે દેના મારાથી કઈ થઈ શકે એવું આવું કેવળ જ્ઞાન આવા અચિંત્ય મહિમાવંત કેવળ જ્ઞાન ને વિતરાગ વિતરાગી મુનિરાજ પ્રાપ્ત કરે. જી મુનિરાજ નિતાત્મ ધામ માં નિવાસ કરીને જામી ગયા છે. શ્રી મુનિરાજ આવા અચિંત્ય જેને વિચારથી ચિંતવી શકાય નહીં, જેનું સ્વરૂપ વિચારમાં સમાવેશ પામે, વિચાર જેને પહોંચી શકે નહીં, વિચારતા જેને વિચારી શકાય નહીં, વિચાર જ્ઞાનની અશક્તિ છે એ સ્વરૂપને વિચારવામાં વિચાર જ્ઞાનની અશક્તિ છે. એવા અચિંત્ય મહિમાવંત કેવળ જ્ઞાનને વિતરાગી મુનિરાજ પ્રાપ્ત કરે છે. સ્વરૂપમાં લીન થઈને એ કેવળ જ્ઞાનને પ્રગટ કરે. કેવળ જ્ઞાન સુગ્રત થતા જેમ હજાર પાંખડી થી ખીલી નીકળે, જેમ કમળ હજાર પાંખડી થી ખીલી નીકળે, તેમ દિવ્ય મૂર્તિ ચૈતન્ય દેવ અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી ઉઠે. ખીલતી જે સાધક દશા પોતાના આત્મા વિશે સ્વરૂપ એકાગ્રતાને લઈને સ્વરૂપ કીર્તિ જે સાધક દશા, એ સાધક દશાનો છેડો ક્યાં લાગશે? એ પ્રત્યક્ષ દેખાશે. જ્યાં પહોંચવું છે, જે ધ્યેય લક્ષમાં છે અને ચોખ્ખું છે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં સ્પષ્ટ હોય છે અને એ પ્રત્યે પરિણામની ગતિ હોય છે, ચાલ હોય છે અને જોરથી વેગથી ચાલ હોય છે, ત્યારે આવા દ્રષ્ટાંત એ વાત એ છે કે કેવળ જ્ઞાન પ્રગટતા કેવું કેવું ખીણ કેવળ જ્ઞાનમાં આત્મા ખીલે છે. એ કેવળ જ્ઞાન તો એનો એક ગુણ ખીલેલો છે, જેમ હજાર પાંખડી વાળું કમળ આવે છે, સહસ્ત્રદળ સતદળ સહસ્ત્રદળ એવા કદા આવે છે. સતદળ હોય સો પાંખડી હોય છે, સહદળ એટલે પાંખડી, સહસ્ત્રદળ હોય ને હજાર પાંખડી. એ જેમ ખીલી નીકળે તેમ દિવ્ય મૂર્તિ ચૈતન્ય દેવ, દિવ્ય મૂર્તિ આત્મા ચૈતન્ય દેવ દિવ્ય મૂર્તિ છે, સામાન્ય છે. એવો આત્મા મોક્ષ દિશામાં પ્રગટ થાય છે ત્યારે અર્યંતોના શરીર પણ દિવ્ય રૂપ ધારણ કરે છે, પરમ અવદારી થઈ થાય છે. એટલે એમનો બાહ્ય દેદાર પણ અંદરની ચૈતન્યની દિવ્યતાને પ્રગટ કરતો હોય છે. એવો જ કોઈ નિમિત્ત નહીં નથી શરીર સાથે સંબંધ થાય છે. એ રોગી હોય ને દવાઓ ખાતા હોય ને એ પ્રશ્ન હોય શકે. કોઈને કેવળ જ્ઞાન થતા ઉત્સર્ગ કરી હોય શકે. સત્વા સૂત્રમાં આવે છે ને એટલે આગળ આગળ એકાદશી જીને આગળ કરે છે, પણ એ તો અંદરમાં અગિયાર પ્રકારના અસાતાના ઉદય લીધા છે, અનેક પ્રકારના છે, એમાંથી અગિયાર બાકી રહી ગયા છે. વેદની કર્મ તો બાકી નહીં છે ને, ચાર અગાતીમાં એક વેદની છે, એ વેદના અગિયાર ભેદ કયા બાકી રહ્યા? એ કેવળ જ્ઞાન અનુસાર કયા? પણ નિયોજ્યા પરિષદ જય કરે ત્યાં અરિહંતોને પરીખા જઈ ન વર્તે અને ખાણી પીણી કે દવા મગાવવી પડે. સાધક દશામાં તપ કરે ને તો પણ મુનિઓને પરીખા જઈ વર્તે. જાગીએ જ કોઈ મુનિ છે કે જે પરીખો પાસે આપાસે હારે છે. બાકી એવી મુનિ દશા ઉગ્ર હોય છે કે એમનો પરીખો જઈ વર્તતો હોય છે. ગમે તેવા 22 પ્રકારના પરીક્ષા થાય તો પણ એ પરીક્ષા જયમાં રહે છે. એમની વૃત્તિ ત્યાંથી ચૂકતી નથી સ્વરૂપમાં. તો આ તો કેવળ જ્ઞાનને પરિપૂર્ણ વિતરાગતા થઈ છે. એમાં પ્રશ્ન શું હોય શકે કે પરીક્ષા જય થયો છે કે નહીં, એ પ્રશ્ન જ હોય શકે. કાંઈ માગણી કરે તો પરીક્ષા જય વર્તે છે એ વાત રહેતી નથી. જે સિદ્ધાંતો રચ્યા તે અનુસાર અર્થઘટન કર્યું અને એવું જ બને સ્વાભાવિક રીતે બીજું બને. પછી શાસ્ત્રમાંથી કઈ જગ્યાએ કયા સૂત્રને ટ્વિસ્ટ કરીને આમ અર્થ કરી શકાય એટલું શોધી શકે. બીજુંનો ઉઘાડ તો છે ને એ શોધી શકે. વિશેષ વિપર્યાસનું કારણ છે, બીજું કાંઈ છે. એવી કલ્પનાઓ કરવી એ સ્વરૂપ વિપર્યાસ છે. એ સ્વરૂપ વિપર્યાસ છે. જ્ઞાનમાં ત્રણ વિપર્યાસ હોય છે. કારણ કાર્ય કારણનો વિપર્યાસ, ભેદાભેદનો વિપર્યાસ અને સ્વરૂપ વિપર્યાસ. મહાવીર ભગવાનને એવા હીણા માને, એને મહાવીર ભગવાનને માયના કે ગાળો આપી એ નક્કી કરવા જોઈએ. એ છે કે માનવું હોય તો કાંઈ સરખી રીતે માન, બાકી મોટા પુરુષને માનવાને બાને સારી રોટલી પકાવવા તો માને. દુકાન ખુલી છે, બીજું કઈ છે. બહુ ભાગ ધર્મ સ્થાનો પોતાનો લૌકિક પ્રયોજન સિદ્ધ કરવા માટે પ્રવર્તમાન જોવામાં આવે. આ સિવાય કઈ બીજું દેખાતું. ચોરના નામે કઈ સીધી ચાલે નહીં. કોઈ એમ કે બોર્ડ લગાવે ફલાણા ફલાણા ચોર, ફલાણા ફલાણા ઠગ, એવું કંઈ લગાવે. અને લગાવે તો કોઈ એને ત્યાં આવે ધંધો કરવા કામ કરવા આવી શકે. ફલાણા ફલાણા સલાહ એમ લખે, ભલે એની અટક ગમે તે હોય, ચોટલિયા હોય મોટલિયા હોય, પણ જો લેન્ડ લેન્ડનો ને ધીરધારનો સોના ચાંદીનો ધંધો માંડે તો સરાફ એવું પોતાની અટક લગાવે. કેમ કે લોકો સરાફત જાણશે તમારે ત્યાં કામ કરવા માંડે. એ વાત છે એ સરાફના નામે પીઢી ચલાવવાની વાત છે. પણ ત્યાં સરાફત છે કેવળ જ્ઞાની વિપરાગ દેવમાં રાગની સ્થાપના કરવી ને રાગની પ્રવૃત્તિની સ્થાપના કરવી એના જીવડો બીજો કોઈ મોટો દોષ નથી. જબરજસ્ત દોષ છે. ભલે જેને સાયકલ તેને પોતાના વર્તમાન માનાદી પોષવા માટે સાયકલ પાછળ જે પરિપાટી ચાલી એમાં અનેક ભોળા જીવો એનો ભોગ લેવાય. જીવાણસો આત્માનું હિતને કલ્યાણ કરવાની ભાવનાથી એની માનેલી ને આપેલી પરિપાટીને અનુસરનારા હોય છે એ વિચારાનો ભોગ લેવાય. પછી એ તો સીધી જ વાત છે. નરકમાં તો ઓલી તીવ્ર કૃષ્ણા એક માન નો થઈ ગયો એટલે ગયા હોય, બાકી જીવો જ ના ગયા. બીજી કોઈ પરિસ્થિતિ થતી સતનો વિરોધ છે. કસાયનું ફળ નારતી પણ છે, તીવ્ર કસાયનું ફળ નારતી પણ છે, પણ આત્માની વિરાધના, જ્ઞાનની વિરાધના, સતની વિરાધના, સન્માર્ગની વિરાધના, સત્પુરુષની વિરાધના એ વગેરે છે ભૂગોળનો સાંકો છે. તોડી નાખો ભાંગી જતો તો એને ભૂકા બોલાવી દીધા, હવે રસ્તે ઉપાડી વિરાધના એટલે આ સત્પુરુષ તેમ નહીં પણ હું કહું છું તેમ એ વાત બધી ઊંચી ઊંચીને અઘરી કરે છે. સામાન્ય લોકો ક્યાંથી પામશે? માટે હું જરા સહેલું ને સવળું કરી દઉં એટલે સામાન્ય જન 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 સુધી આ વાતને બરાબર પહોંચાડી શકાય. માર્ગ બદલે છે, સન્માર્ગની વિરાધના કરે છે, વર્તમાન વર્તતા હોય એવા સત્પુરુષની જ્ઞાનીઓની વિરાધના કરે છે. ઘણા પ્રકાર છે, ઘણા પ્રકાર ભિન્ન પ્રકાર એમાં વર્તતા હોય. આ માનાર્થ કરવામાં આવે છે એટલે પોતાની મુક્તતા કરે છે. જેમ કમળ હજાર પાંખડી પાંખડી થી ખીલી નીકળે તેમ દિવ્ય મૂર્તિ ચૈતન્ય દેવ અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી નીકળે છે. આવું વિકરાળ દિશામાં આત્માનું ખીલવું થાય છે. સર્વ ગુણો અનંતે અનંત દિવ્ય ગુણો પૂર્ણ વિકાસ ત્યાં પામે છે. એ દશાનું વર્ણન કેવળ જ્ઞાનમાં હજી દિવ્ય ધ્વનિમાં બહાર ના આવી શકે શું કરે, કેમ કે અનંત ભેદોથી એનું અભેદ જ્ઞાન છદમસ્ત જ્ઞાનીને હોય છે, એના સર્વ ભેદોનું જ્ઞાન છદમસ્ત જ્ઞાનીને પણ હોતો કેવળ જ્ઞાની ભગવાન ચૈતન્ય મૂર્તિના જ્ઞાન આનંદાદિ અનંત ગુણોની પૂર્ણ પર્યાયોમાં સાદી અનંત કેલી કરે એવા કેવળ જ્ઞાની ભગવાન આત્મા જે ચૈતન્ય મૂર્તિ એના જ્ઞાન આનંદાદિ જે અનંત ગુણો છે એની પૂર્ણ પર્યાયોમાં પરિપૂર્ણ વિકસિત પર્યાયોમાં પૂરી વિકાસ પામેલી પર્યાયોમાં શરૂઆતથી માંડીને જ્યારથી શરૂઆત થાય છે ત્યારથી માંડીને અનંતકાળ સુધી કોઈ કાળ પછી એવો નહીં આવે કે એ દિશામાં ચિંતિત પણ ન્યૂનતા થશે એવું બનશે. અધિક થવાનું બાકી નથી રહ્યું કેમ કે પૂર્ણ દિશા થઈ ગઈ છે અને ન્યૂનતા થવાની નથી. એક ધારી નિનાધિક થયા વિના એવી દશા એવી દશા અનંતકાળ સુધી એમની રહ્યા કરશે અને એમાં એ મોજ કરશે પરમાનંદમાં એને કેલી કરે છે એમ કહેવામાં આવે છે. મુનિનું વર્ણન કરતા કરતા એ મુનિ દેખાના ફળમાં જે કેવ જ્ઞાનની દિશા પૂર્ણ દિશા મોક્ષ દિશા પ્રગટ થાય છે. એવા પરમેશ્વર નિજ ધામ ની અંદર માં શાશ્વત પણે બિરાજી ગયા. એ તો શાશ્વત પણે બિરાજી ગયા, કોઈ કાળે નિજ ધામ માંથી બહાર આવવાના, તેમાંથી કદી બહાર આવતા જ નથી. ક્યારે બહાર આવે છે અને આખું જગત જણાય છે તો કોઈ જગત ના કોઈ એક વિકલ્પ ને કહે છે એ પણ પ્રશ્ન રહેતો. નિર્દોષ દશા, પરિપૂર્ણ નિર્દોષ દશા એ સાધક નું ધ્યેય છે. અને એવું ધ્યેય બાંધતા સાધક દશાની શરૂઆત સંભવી છે. બાકી કોઈ રીતે સાધક દશા ઉત્પન્ન થતી નથી. એ કોઈ સ્વતંત્ર દ્રવ છે કે તારે આધીન છે એને માન્યું કે આ મારું ઉત્પન્ન છે, બીજાનું કાંઈ નથી, એટલા હું તો કરું. સામાન્ય રીતે અજ્ઞાની જીવને પોતાનું હિત કર્યા વિના બીજાનું હિત કરવાનો દોઢ દાપણ જોર કરે છે. પોતાનું તો હિત એને શું નથી, પોતાનું હિત કરતો નથી, પોતાનું હિત કરવા ઉપર એનું લક્ષ્ય ને પ્રયત્ન નથી. અને એને એમ થાય છે કે હું કુટુંબ નું કરી દઉં ને સમાજ નું કરી દઉં ને બધાનું હું કરી દઉં, પણ હજી તારા ઠેકાણા નથી. શું બીજાનું કર એ વાત ક્યાં છે? એ તારી વાત જ જુઠ્ઠી છે, એ જુઠ્ઠી વાત. દીન પામર અને અનાથ એવો પોતે બીજાને સનાથ ને સમૃદ્ધ કરવાની વાત કરે છે, હાસ્યાસ્પદ પ્રવૃત્તિ છે. બીજું કઈ છે આ? એમાંથી તો તકરાર ને ઝઘડા થાય છે. હું કરી દઉં, હું કરી દઉં, આ ઝઘડા છે. સંપ્રદાયોના ઝઘડા, અંદરો અંદરના કાર્યકર્તાઓના ઝઘડા, એ બધા એમાંથી નિજ હિત ની વાત માં એ વાત રહેતી. આ શાસન ચલાવે છે કે અમારે ચૂંટાઈને લોકોની સેવા કરવી છે. શું અંદર કેટલો કાદવ છે એ બધું બહાનું છે. મૂળમાંથી ખોટી ભાવના વર્તતી હોય છે, પોતાના હિત સંબંધી તો એનો વિચાર સુધા રહેતો નથી, વિકલ્પ ચાલ્યો જાય છે. અને દુનિયા આખીને જાણે તારી દેવા નીકળ્યો હોય એવો એને એ ખોટો કાલ્પનિક ભાવ વર્તે છે. અને એની પાછળ પણ એવા પ્રકારમાં કથાય ગર્ભિત પણ ઘણું હોય છે. આત્માની વિરાધનાનો પ્રકાર બહુ જોર કરતો હોય છે. અને લાગે છે બીજાનું કરું, હું બીજાનું કરું, હું બીજાનું કરું, એ વાત સદન અસ્થાને બીજાનું કરી શકાતું હોય તો એવું સમજાવો કે આ રીતે કરી શકાય છે. બધા કરવા લાગે એવું નથી, બીજાનું કરી શકાતો સ્વતંત્ર જોયું છે. કોઈનું કરી શકાય એ પ્રશ્ન ક્યાં છે? જ્ઞાનીઓ ને આચાર્યો એમ કહે છે કે અમે તો જે રસ્તે ચાલ્યા, પહેલા ચાલ્યા હો, જે રસ્તે પ્રવર્ત્યા એ સુખના રસ્તાથી બીજા જીવોને અજાણ અને અજ્ઞાન જોયા, દુઃખી જોયા, પોતે સુખી થયા ને બીજાને દુઃખી જોયા, ત્યારે એને માર્ગ સંતાડ્યો, આંગળી સંતવાનો ફોન કર્યો, આ રસ્તો છે, અહીંયા જ આ બાજુ જાવ, આ બાજુ જાવ, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ, અને બે જ દિશા છે, એક બહિર્મુખ દિશા છે પરિણામ ને, એક અંતર્મુખ દિશા છે, બહિર્મુખ દિશાથી બહિર ચારે ગતિ છે અને અંતર્મુખ દિશાથી મુખ સંતમ ગતિ છે. એમણે એ વાત કહી ત્યારે પણ એમ કહ્યું કે આટલો કહેવાનો દોષ રાગ છે, રાગરૂપ દોષ, એનો પણ અમને નિષેધ આવે છે. એટલામાં તારે સમજવું હોય એ સમજ, આટલું કહેવાનો જે રાગ છે એને પણ અમે દોષ જાણીએ છીએ, તો હવે તારે આના ઉપરથી જે સમજવું હોય એ સમજ. એટલો એટલા રાગમાં પણ રહેવાનો અમારો ઉદ્દેશ નથી.
પણ
વારંવાર સદ્ભાવનામાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો. આમ તો આ વિશે થોડો સૂક્ષ્મ છે. જયારે નિર્ણય કરવાનો વિષય છે, નિર્ણય કરવાનો તબક્કો છે, જે સ્ટેજે નિર્ણય કરવાનો પ્રકાર છે, એ સ્ટેજમાં તો વિચાર ચાલે છે, ને વિચાર ચાલે છે ત્યાં તો રાગ ઉત્પન્ન થાય છે. તો કહે છે કે એ રાગના કાળમાં પણ રાગમાં રોકાવું નહીં, એમ અહીંયા કહે છે. રાગના કાળમાં પણ રાગમાં રોકાવું, જ્યારે શ્રદ્ધા જ્ઞાનમાં નિર્ણય કરવાનો એને એમ શિખામણ છે કે તું રાગમાં ન રોકાય. કે રાગ ક્યાંય પણ રોકાવાનું ત્યારે થાય છે કે જ્યારે તેની પ્રધાનતા ને મુખ્યતા થાય છે, ત્યારે ત્યારે વર્તતા રાગની જો મુખ્યતા ને પ્રધાનતા થાય તો એના શ્રદ્ધા જ્ઞાનમાં નાયકનો નિર્ણય ન થાય. અને જો સ્વભાવની મુખ્યતા થાય, જ્ઞાનની થાય, તો એને નાયકનો નિર્ણય થાય. બહુ સીધી વાત છે. આપણે અનેક વાર એ વાત કરી છે. ઘણા વર્ષો પહેલાના પ્રવચનોમાં આવી વિષય આત્મધર્મમાં ગુરુદેવના વ્યાખ્યાનમાં આવેલો છે કે આત્માનો નિર્ણય જ્ઞાનની પ્રધાનતામાં, જે વિચારધારામાં જ્ઞાનની પ્રધાનતા હોય છે, એવી અંતર્મુખી જ્ઞાન પ્રધાન વિચારધારામાં આત્માનો નિર્ણય થાય છે. એમાં શું છે કે વિચારમાં રાગની પ્રવૃત્તિ છે અને વિચારમાં જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે રાગે પ્રવર્તે છે અને જ્ઞાને પ્રવર્તે છે. તેમાં જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનનો નિર્ણય ચોખ્ખો યથાર્થ સ્પષ્ટ થાય છે. રાગની પ્રધાનતામાં નાયકનો નિર્ણય, આત્માનો નિર્ણય થઈ શકતો નથી. થાય તો કાલ્પનિક થાય છે. એની કલ્પના આવે છે, એની અંદર કલ્પના ભરે છે, એટલો વિપર્યાસ છે. અને એ સ્વરૂપ વિપર્યાસ ત્યાં અનાદિનો છે, એમને ઊભો રહ્યો, એમાં કાંઈ ફેર પડ્યો. એ આત્માની વિચારધારામાં પણ જો આ પરિસ્થિતિ છે તો બીજો તો પ્રશ્ન જ રહેતો નથી કે બીજા કોઈ રાજનીતિમાં આત્માનું કાંઈ કામ થાય, એ પ્રશ્ન જ રહેતો નથી. તેથી એમ કહ્યું કે શ્રદ્ધા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો જે પ્રયત્ન છે, તે પ્રયત્ન વર્તમાન રાગાંશને પણ ગૌણ કરીને થતો જો પ્રયત્ન છે, આત્માની વિચારધારામાં પણ વિચારના કાળમાં જે રાગ છે એને ગૌણ કરીને વર્તતો પ્રયત્ન છે, કે જેને લઈને આત્માનો દાયકનો યથાર્થ શ્રદ્ધા જ્ઞાનમાં નિર્ણય થાય, તો પછી બીજા રાગને મુખ્ય કરવાનો તો પ્રશ્ન જ રહેતો. વિકલ્પને ગૌણ કરીને, સ્વરૂપના વિકલ્પને પણ ગૌણ કરીને, રાગને પણ રાગમાં પણ રોકાયા વિના, એ ગૌણ કરે તો જ ન રોકાય, નહીતર મુખ્યતા આવે ત્યાં રોકાવાનું બને બને જ છે. એ પ્રકારે વારંવાર શ્રદ્ધા અને જ્ઞાનના પર્યાયમાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો, એવો આત્મા છે અને ચોક્કસ નિર્ણય ના લેવો જોઈએ. જિજ્ઞાસા બળથી અને જ્ઞાનનો જે આત્માને સેવા ધારે છે એવા આત્માના ભાવને અંદરમાં ઓળખીને એનો નિર્ણય કરવો જોઈએ અને એ નિર્ણયપૂર્વક એને જ્ઞાયકનું એટલે જ્ઞાન સ્વભાવનું લગ્ન કર્યા કરવું. એવા નિર્ણયપૂર્વક એને અંદરમાં જ્ઞાયકનું જે ઘૂંટણ ચાલે તો નિર્વિકલ્પ તત્વના ઘૂંટણમાં અને ઘૂંટણમાં એવી એક ઉગ્રતા આવશે કે જેને લઈને તારી અવસ્થા પણ એવી જ નિર્વિકલ્પ ભજશે, એવી જ નિર્વિકલ્પ થઈ જશે. કેમ કે તારી અવસ્થાનું કેન્દ્ર સ્થાન એવું નિર્વિકલ્પ તત્વ છે અને તે પણ ઘૂંટણ રૂપે થઈ ગયું છે. રોકાણનો વિસ્તાર કરો તો જગત આપણું છે, મોટા ભાગમાં જીવો તો પ્રવૃત્તિમાં બહુ સમય ગાળે છે, સમય ગાળવો પડે. એક બાજુ રહી શું કરીએ ત્યારે તો એ દેખાય ન હોય ને બધું થોડી પણ ન શકાય, સમય તો જાય જ નહીં, જાય સમય જાય એનો વાંધો નથી. તારો તે કાર્યોમાં રસ કેટલો જાય છે એનો વાંધો છે. સર્વ ઉદયના કાળમાં પણ એને જે છે ને વારંવાર એમ વારંવાર શબ્દ લીધો છે કે સર્વ ઉદયના કાળમાં એને પોતાના સ્વરૂપ રસનું લગ્ન અને રસને પોષણ કરવું હોય તો કરી શકે છે, ન કરી શકે એમ બનતું નથી. જેમ બારમાં જે હોય છે તેનું ખાતા પીતા હાલતા ચાલતા ઊંઘતા સપના પણ એના આવે છે, તો જો તને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો એ રસના ઘૂંટણમાં